તારીખ 19/11/1985 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન પાના નંબર 30 સળંગ પ્રવચન નંબર 65
પરયોગમાં ભોગ માની આ જીવ જુજો સ્વરસની ભાવનાને યાદ કરતો નથી. પૂર્વકર્મના યોગે જે સંયોગ પરયોગ એટલે પરસંયોગ, તેમાં અનુકૂળતા અને પ્રતિકૂળતા ભોગવતો માનીને આ જીવ ભૂલ્યો છે. બહુભાગ તો પરસંયોગમાં અનુકૂળતાના ને ભોગવવાનો જીવનો રસ છે. એ સુખ બુદ્ધિને લીધે અનંત રસ છે. જગતના તમામ સંયોગો એને ભોગવવા યોગ્ય માને છે અને અભિપ્રાયમાં તેની સાથે એકતા એકત્વ પણ વર્તે છે. એ ભૂલ્યો છે પરસંયોગને આ જીવ સ્પર્શી શકતો નથી. માત્ર જ્ઞાનનું જ્ઞેય છે, ભિન્ન જ્ઞેય હોવા છતાં, જ્ઞાનનું પણ ભિન્ન જ્ઞેય હોવા છતાં એને પોતાના કલ્પે છે અને પોતાનું એની સાથે એકત્વ ગણીને ભૂલે છે. એ ભૂલમાં સ્વરસની ભાવનાને યાદ કરતો નથી. એમાં આત્મરસ શું છે, ચૈતન્ય રસ શું છે અને ચૈતન્ય રસની નો ભાવ કેવો હોય, ચૈતન્ય રસની નો ભાવ કેવો સ્વારો હોય, જેને ભાવના કહેવામાં આવે. અતિશય રસ થતા એ કલ્પના છે, માત્ર ખરેખર એમાં સારાપણું છે એમ હોય તો જેટલું વધારે ખાય, જેટલા વધારે લાડવા ખાય એટલા એટલો વધારે સુખ વધવું જોઈએ, સુખ વધવું જોઈએ ને. એ ખરેખર એની અંદર સારાપણું હોત તો એ વૃદ્ધિગત થઈ ગયું હોત, પણ ક્યાં ને ક્યાં એને અટકવું પડે છે. પર પદાર્થમાં આત્મરસ ક્યાંથી છે? એ તો જળ રસ છે, અચેતન રસ છે, ઉદ્ગળ રસ છે, અનાત્મરસ છે. આત્મરસ નથી પણ અનાત્મરસ છે અને ઘણી આકુળતા એમાં ભરી. સ્વરસની ભાવનાને યાદ પણ કરતો નથી, એની સ્મૃતિ રહેતી નથી. આત્મા ચૈતન્ય રસનો પિંડ છે. એ ચૈતન્ય રસનો ભાવ ને એની ભાવના એ તો વિસ્મૃત થઈ જાય છે. એવું એકાકાર પરયોગમાં પરસંયોગમાં થાય છે કે આત્મરસની ભાવનાને યાદ પણ કરતો નથી. જ્ઞાની તો આત્મરસમાં ઊભા છે, ચૈતન્યમાં ઊભા છે. ખાતા દેખાય છતાં ખાતા, હાલતા દેખાય છતાં હાલતા નથી, બોલતા દેખાય છતાં બોલતા નથી. અન્યમતમાં એટલું તો આવે છે, આમાં ભાગવતમાં એવો વિષય આવે છે કે શ્રી કૃષ્ણ આહાર લેતા હતા છતાં ઉપવાસી હતા અને દુર્વાસા મુનિએ 6 મહિનાના ઉપવાસ કર્યા છતાં એ ઉપવાસી નહોતા. ત્યાં એક એવું પાત્ર દુર્વાસા મુનિ હોય છે, એ મુનિ હોય છે છતાં બહુ ક્રોધી હોય છે, અને મુનિ હોય છતાં ક્રોધી હોય શકે એનો બાદ સિદ્ધાંતિક રીતે એ લોકોને નથી. જેમ શ્વેતાંબર થયા તો મુનિને પણ અમુક હોય એનો બાદ નથી, ભગવાનને પણ અમુક હોય એનો બાદ નથી. એ બધું સિદ્ધાંત બદલાય એટલે પછી ક્યાંય વસ્તુ વ્યવસ્થા રહેતી નથી. એટલે મુનિ હોય તો પણ એ ક્રોધી હોય એનો બાદ નથી ત્યાં. સિદ્ધાંતને કોઈ વાંધો નથી આવતો, એને મુનિ તરીકે જ એને જગ્યાએ પાત્ર માલીએ છે. અને જ્યાં જ્યાં એનું પાત્ર આવે ત્યાં એ ઘણો ક્રોધ કરે છે, બહુ ક્રોધી પ્રકટ વાળા હોય છે, સાપ આપે છે ને એવા બધા કથાનું યુગના ત્યાં દ્રષ્ટાંતો ચાલ્યા છે. એટલે કોઈ ત્યાગી મુનિ જો ક્રોધી હોય તો અન્ય મતમાં એને દુર્વાસાનું ઉપનામ આપે છે. એટલે એ તો દુર્વાસા છે, એને બોલાવતી પણ ત્યાગી છે, એટલું તો એ લોકો એટલું તાર્યું છે. પછી એમનો અંદરનો મર્મ નથી સમજી શક્યા, પણ ભગવાન છે માટે એને અન્યાય ન કરાય. વસ્તુતાએ તો જેની એકત્વ બુદ્ધિ છૂટી છે તેને બાહ્ય ક્રિયાનો કરતા કહેવામાં આવતો નથી. પોતે પોતાને રાગ ને રાગથી થતી જે મનવચન કાયાની ક્રિયા એનો કરતા પોતે જ પોતાને પ્રતિભાસતો નથી, તેથી તે ખરેખર કરતા નથી. એ માત્ર જ્ઞાતા છે, મુખ્યપણે જે જ્ઞાતા ધારા ચાલે છે એવું એ છે એમ જોવામાં આવે છે. ચોરાશીમાં પરવસ્તુને સ્વરૂપ માને, પોતારૂપ માને, તેથી આ જીવ ચિરંકાળનો ચોર જ બીનો છે. જીવને ચોર કયો છે, પોતાના સિવાય પર વસ્તુને પોતાની કરે છે તેથી એ પરને ચોરે છે એમ કીધું. ક્યારથી ચોરે છે, ચિરંકાળ અનાદિથી એ ચોર છે. બીજા બીજાની વસ્તુનો એ ધણી સ્વામી થવા જાય છે. આ મારું છે શરીર, મારું આ બધી સંપત્તિ મારી છે, આ બધા સંયોગો મારા છે. ભગવાન કહે છે કે તું ચોર છો, બારકી વસ્તુને પોતાની કરવા જાય. એનો હોય તો હું કરવા મૂકીને જાય છે. બીજા પદાર્થો જે કુટુંબ પરિવાર છે એમાં તો એ ક્ષણે રાગ કરે છે, પાછો પ્રસંગ પડે ત્યારે દ્વેષ કરે છે. ક્યાંથી દ્વેષ કર્યો, એટલો આટલા બધો રાગ કર્યો, આટલી ઉંમર સુધી રાગ કર્યો ને હવે પાછો દ્વેષ કર્યો. એ જે છૂટી જાય તે પોતાનું નહીં, રાગ પણ છૂટી જાય છે માટે એની અવસ્થામાં હોવા છતાં એનું નહીં એમ કહેવામાં આવે છે. અત્યારથી નહીં પણ 84 ચક્કરમાં બધે એને પર વસ્તુને સ્વરૂપે પોતા રૂપે માની છે. જગત આખું એમાં આવરી લીધું છે. જેટલા જગતમાં જીવો છે એ તમામ જીવો પર પદાર્થમાં સ્વપણું કરે છે કે નહીં કરે છે. કોઈ એમાં જગતની અંદર ગમે તે ક્ષેત્રમાં જન્મ હોય એમાં આ સિદ્ધાંતને કાંઈ ભૂલ પડતી નથી. એ પોતાને ચોર કરે છે તો એનું દંડ ને દુઃખ ને પામે છે. ઝેર ખાય તો ફળ થાય થાય ને થાય. આગળ એક જગ્યાએ આવે છે કે પર રૂચિ ભાવે પરને જીવ સેવે છે, રૂચિથી સેવે છે, એટલે સુખ બુદ્ધિ એ સેવે છે. એને સંસાર દુઃખ થાય થાય ને થાય. જીવને જ્યારે સંસારમાં દુઃખનો અનુભવ થાય, જ્યારે જ્યારે એને એમ લાગે કે મને દુઃખ પડ્યું છે, ત્યારે એણે એમ વિચારવું રહ્યું કે એણે રુચિ ભાવે આગળમાં આ પ્રકારે કાંઈક સેવું છે, એનું આ દુઃખ છે, બીજું કોઈ દુઃખ નથી. જ્ઞાનીને જે પ્રતિકૂળ સંયોગો કહેવાય છે એવો ઉદય આવે છે ખરો, પણ એમને દુઃખ થતું નથી, એ જ્ઞાતા ભાવે રહે છે, એ દુઃખ છે એમ જોતા નથી. નારકીના સંયોગોને દુઃખ જોતા નથી અને દેવના સંયોગોને સુખ જોતા નથી. બધે ઉદાસ છે, તમામ સંયોગોથી એ ઉદાસ છે. પણ અજ્ઞાન ભાવે જીવ ચિરંકાળનો ચોરદબીનો છે, જન્માદિ દુઃખદંડને પામે છે, જન્મ મરણ અનેક પ્રકારના અશાતા આદિના દુઃખને પામે છે, દંડને પામે છે. તો પણ પર વસ્તુની ચોરી છૂટતી નથી, પર વસ્તુની ચોરી છૂટતી નથી. તો પણ ફરી ફરીને જે પરિણામ કરવા યોગ્ય નથી એવા જ પરિણામને જીવ કરે છે. જે પર પદાર્થો સારા નથી કે ખરાબ નથી એને સારા અને ખરાબ તરીકે ગ્રહણ કરવાનો ભાવ કરે છે. ગ્રહણ કરી શકતો નથી પણ સારા ખરાબ માનીને ગ્રહણ કરવાનો કે ત્યાગ કરવાનો, ખરાબ છે એને ત્યાગ કરવાનો ભાવ કરે છે. એ ચોરી છે. પદાર્થના સ્વરૂપની ખબર નથી તેથી એના પરિણામ પણ અનાદિના જે છે એ છૂટતા નથી. દેખો દેખો ત્રણ લોકનો નાથ ભૂલીને નીચ એવા પરને આધીન થયો. શું કહે છે? જુઓ તો ખરા, આ જીવ તો અંદરમાં સર્વજ્ઞ સ્વભાવી છે, ત્રૈલોક્ય પૂજ્યપદ છે, ત્રણ લોકના જીવો જેને પૂજ્ય તરીકે પૂજે એવું જેનું પદ છે એ પોતાના સર્વોત્કૃષ્ટ પદને ભૂલીને નીચ એવા પરને આધીન થયો. પોતાથી હલકા છે, નીચા છે અથવા અનુત્કૃષ્ટ છે એવા પરને આધીન થઈ ગયો. આના વગર મારે ચાલે નહીં, પરાધીન થઈ ગયો. પોતે દીન લાચાર થઈને ઉદ્ગળ સંયોગોમાં સુખની વાંછા કરે છે, સુખની અભિલાષા કરે છે અને દીન થઈને સુખની માગણી કરે છે. માગણ જેમ માગે એમ આ પણ દીન થઈને માગે છે. લોકો જોડે કે આ મોટો રાજા છે ને મોટો શેઠિયો છે, મોટો પુણ્યવંત છે. નાની જોડે છે કે આ મોટો માગણ છે, ઘણું માગે છે, પૂતગળ પાસે ઘણું સુખ માગે છે, ઘણા પૂતગળોનું સુખ માગે છે, તેથી આ મોટો માગણ છે. ગુરુદેવ તો કહેતા ને નાનું સુખ ઓછું માગે એ નાનો માગણ અને વધુ માગે એ મોટો માગણ. ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી વ્યાખ્યાન સાંભળવા પધારેલા ત્યારે આ વાત કરી. એમની નજરમાં એમ નથી આ મોટા મહારાજા છે એનું વ્યાખ્યાન સાંભળવા પધાર્યા છે માટે એને કંઈક સારું લાગે એવું કંઈક લગાડીએ, સારું 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 બોલીને સારું લગાડીએ એ પ્રકાર હતો. કહે છે કે આ ભલે બારમાં રાજપદ મોટું પદ દેખાય પણ ખરેખર એ નીચ પદમાં ઊંચ પદ પણ જીવે માન્યું છે, બીજું કાંઈ આમાં એ દીનતાની વૃત્તિ ક્યાં અને અંદરમાં સર્વજ્ઞ પરમેશ્વર પદ ક્યાં. આમ એક સાથે બંનેને નજરમાં રાખીને તુલના કરે છે ત્યારે જગત જેને રાજપદ માને છે એને આ દીનને રાખાપણું માને છે. દેખો દેખો ત્રણ લોકનો નાથ પોતાને ભૂલીને નીચ એવા પરને આધીન થયો. પોતાની ભૂલથી પોતાની નિધિ ન પીછાણી ભિખારી બનીને ફરે છે. માગણ કો કે ભિખારી કયો, ભિખારી બનીને ફરે છે જગતમાં. આ જોઈએ ને આ જોઈએ, જોઈએ 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 બંધ થતું નથી. પરિણામને તપાસે તો જોઈએ જોઈએ બંધ થતો નથી. એ છે કે એ બધી દીન અને ભિખારી વૃત્તિ છે, અંદરમાં પોતાના પરમેશ્વર પદને ઓળખે, પીછાણે એટલે ઓળખે, તો એની દીનતા ખલાસ થઈ જાય. હું સમ્યક દ્રષ્ટિ આર્થિક સ્થિતિએ લોકો દરિદ્ર કહે એવી સ્થિતિમાં હોય, લોકો દરિદ્ર કહે હું એ પોતે ન માને પોતાને દરિદ્ર, પછી ભલે એ મજૂરી કરતો હોય, પાંચ મણની ગુણ ઉઠાવતો હોય, સમજે કે જંગલમાં લાકડા ભેગા કરીને ભારી બાંધીને વેચવા ગામમાં આવતો હોય, લાકડા ઉકાઈ જાય ને, ભેગા કરીને ભારો બાંધી અને વેચવા આવે. ગામડામાં તો એવી પદ્ધતિ હતી, અત્યારે તો કોઈ લાકડા બાળતો નથી, આઠાના રૂપિયો બારના બે રૂપિયાના ભારા આખો ભારો લાકડાનો ભારો મળે, પણ અંદરમાં એ પોતાને જરાય દિન માનતો. આ હું દરિદ્ર છું એવું એને કલ્પના થતી, આ હું છું નહીં, જે કાંઈ બહારનો ઉદય છે એ હું છું નહીં. અને એ સમ્યક દ્રષ્ટિ ચક્રવર્તી હોય કે દેવ હોય તો પણ આ બહારનો વિષ હું છું નહીં, દેહ નીચ પદ છે એને. તો કઠિયારાનો વેશ છે એ નીચ પદ છે, અને ચક્રવર્તીનો વેશ છે એ પણ. પોતાના પરમેશ્વર પદ પાસે તો બંને નીચ છે. કલકત્તામાં કરોડપતિ ઓછા નહોતા, સુખી તો હું એક છું, અંદરથી સુખનું વેદન આવે છે, અલૌકિક આત્મિક સુખનું વેદન છે, એના સુખના અનુભવમાં પડ્યા છે, સુખી છે. વારંવાર અનંત સુખ સાગરમાં ડૂબકી લગાવે છે, સુખનો સમુદ્ર છે એમાં લીન થાય છે, અંતરલીન થાય છે, એ સુખી છે. જગતના એ બધા કહેવાતા કરોડપતિઓ તો બધા દુઃખી છે એની નજરમાં, તો દુઃખી છે એટલે કેવા છે કે અંદરમાં હોળી હળગે છે એવા દુઃખી જોવે છે, હળગતા જોવે છે, આગ લાગે છે એમ જોવે છે. રાગ આગ દહે સદા તાતે સમામૃત છે, રાગની અગ્નિમાં સુકા ભડકે બળતા જોવે છે, ભલે પોતાને સુખી માનતા હોય પણ છે એ દુઃખી છે. પોતાની ભૂલથી પોતાની નિધિ ન પીછાણી, અનંત સુખ નિધિ છે, અનંત જ્ઞાનની નિધિ છે. અને ભિખારી બની બનીને ફરે છે, નિધિ ચેતના છે, અનંત ચૈતન્યનો નિધિ પોતે છે, ચેતનામાં અનંત સામર્થ્યની નિધિ ભરેલી છે. નિધિ એટલે ભંડાર, એ પોતે જ છે, એ ચેતના નિધિ તો પોતે જ છે. પોતાને ચેતનાના ચેતના અનુભવ સ્વરૂપે, ચેતના તો પોતે જ અનુભવ સ્વરૂપ છે, એ અનુભવ રૂપે જ પોતાને આસ્વાદે છે. એમાં કાંઈ એને પૂછવા જવું પડતું નથી કે આમ છે કે નહીં, પોતાનો અનુભવ પ્રત્યક્ષ કરે છે. ત્યાં એના જ્ઞાનમાં આખી ચૈતન્ય નિધિ, અનંત ગુણનો નિધિ આત્મા પ્રત્યક્ષ છે. નિધિ ચેતના છે તે પોતે જ છે, દૂર નથી, જરાય દૂર નથી, પોતે જ છે એટલે જરાય દૂર નથી, ક્યાંય ભાવથી ક્ષેત્રથી કોઈ પણ અપેક્ષાએ ખરેખર દૂર નથી. દેખવું દુર્લભ છે, અનાદિથી દેખતો નથી, અને અનાદિથી પરપદાર્થમાં રોકાઈ ગયો છે, અને રોકાઈ ગયો છે તે અતિશય રસથી એકત્વ બુદ્ધિએ પકડાઈને રોકાઈ ગયો છે આખે આખો. મિથ્યા દર્શન એ ગુણ એવો છે કે એ પૂર્ણપણે જ પરિણમે છે. ઊંધો એ હરખો પરિણમે છે અને સવળો પણ પૂરો જ પરિણમે છે. એમાં અધૂરા પરિણમવાનો એનામાં ગુણ નથી. એટલે પૂરા રસથી મિથ્યાત્મમાં એ રોકાઈ ગયો છે ત્યારે એને દેખવું દુર્લભ થઈ પડ્યું છે. જો પડખું ફરે સ્વસન્મુખ થાય ને દેખે તો સુલભ છે. દુર્લભ ને સુલભ બે અપેક્ષા એક સાથે લીધી છે. દેખવું દુર્લભ છે અને દેખે તો સુલભ છે. જે દેખે એને માટે સુલભ છે. પર રૂચિમાં પડ્યો છે એને દેખવું ઘણું દુર્લભ છે. પોતે હિન પુરુષાર્થી થયો છે તેથી એને દુર્લભ થઈ પડ્યું છે. પુરુષાર્થની જાગૃતિમાં આવીને અંતર્મુખ થઈને સ્વસન્મુખ થઈને દેખે તો એકદમ દુર્લભ છે. ક્યાંય એને અટવાનું પડે એવું નથી. જગતનો કોઈ પદાર્થ, કોઈ દ્રવ્ય, કોઈ ભાવ એને એમાં અંતરાય પાડી શકે એવી વસ્તુ સ્થિતિ નથી. અંતરાય કર્મ પણ ત્યાં નડી શકે એવું નથી. અંતરાય છે ને દાન લાભ ભોગ ને ઉપભોગ, એ અંતરાયના ચાર પ્રકારે પરિણામ છે. સ્વરૂપ નું દાન દેવામાં આંતરો પાડે, સ્વરૂપ નો લાભ લેવામાં આંતરો પાડે, સ્વરૂપાનંદ ના ભોગવટામાં આંતરો પાડે, બીજા ગુણો ના ભોગવટામાં પણ આંતરો પાડે. એને અંતરાય કર્મ કે ને કે પોતે આડો હાલે ત્યારે એના ઉપર આરોપ કરવામાં આવે છે કે આ અંતરાય કર્મ નો ઉદય છે. પણ પોતે ખરેખર આડો ચાલે એ પરિસ્થિતિમાં એને પરભાવ સાથે ઘણા રસથી જોડાણ છે ત્યારે એને એવું લાગે આ તો બહુ દુર્લભ છે. આ ઘણી અઘરી વાત છે. કોઈ રીતે આ કેમ થાય કોઈ કોઈ મોટો કોયડો એને લાગે છે. પણ જે જીવ સ્વરૂપની ભાવનામાં આવીને સવળો થવાના પ્રયત્નમાં આવે છે તો એને એ સુલભ લાગે છે, સુગમ લાગે છે. ત્યાં એને દુર્લભતા દેખાતી નથી. બહુ ઊંચી વાત બતાવી છે, સર્વોત્કૃષ્ટ. એમ કે તું આડ મારીશ નહીં. આ દુર્લભ છે, આ કઠણ છે, અઘરું છે, હું તો પામર છું, આ હું ન કરી શકું. આ બધી મોટા પુરુષોની, મહાપુરુષોની, યોગી મહાત્માઓની વાતો છે, મારા જેવાનું આમાં કામ નથી. એવી આડ મારીશ પહેલેથી એવી આડ મારી દેવા જેવી નથી. તમે બારણું બંધ કરીને આગળ ગયો, વાસી ગયો, હવે આપણું કામ નહીં એમ નથી. તું અવકાશ રાખજે, તારા પરિણામ ભૂમિકામાં તારા પરમાત્મા વધારે એની જગ્યા તું પહેલેથી રાખજે અને એના માટે તું આશાવાદી રહેજે. નિરાશાવાદી થઈશ નહીં એમ કેમ છે, આશાવાદી રહેવું. હા ત્યાં તો કહેશે કે ન કેમ થાય, થવું જ જોઈએ, આમ તો બનવું જ જોઈએ, ચાલે નહીં આમ ક્યાં વગેરે. પણ તું એક રજકણની પર્યાયને સ્પર્શી શકતો નથી, કરી શકતો નથી. અનંત રજકણોના સ્કંધને પરિણામ પરિણમાવવા માગે છો તારી ઈચ્છા પ્રમાણે, કલ્પના પ્રમાણે. અશક્યને શક્ય કરવા મથે છો તો એમાં દુઃખ થયા સિવાય બીજું કાંઈ નથી. રેતીમાંથી તેલ નહીં નીકળે, વાળું કહે છે ને, તલ જીવડા, તલના દાણા જેવડી રેતી હોય ભોગાવાની દરિયાની, એમાંથી તેલ કાઢવાની મહેનત કરે તો પીસી પીસીને એમાંથી તેલથી છે નહીં નીકળશે, એ બનવાનું નથી. તને આકુલતા થશે એમાંથી તેલ કાઢવાની, આકુલતા થશે એમાંથી તેલ નીકળશે નહીં. એ વસ્તુ બનવાની નથી, કેમ બને એમ. જેમાં સુખ નથી એમાંથી તારે સુખ લેવાનું છે, જેમાં દુઃખ નથી એ તને દુઃખનું કારણ દેખાય. સુખ દુઃખથી ખાલી છે ચિત્ત, પર ચિત્ત સુખ દુઃખથી ખાલી છે. કોઈ એ પૂછ્યું કે તું કોણ છે, તો જવાબ આપ્યો એને. એને કહ્યું કે હું તો મળું છું, મળું એટલે મળદું. શું કહ્યું? પૂછ્યું ત્યારે કે ભાઈ હું તો મળદું છું, કેમ કે જીવ સ્વભાવ ને જીવ સ્વરૂપ ને ઓળખતો નથી, આ શરીર રૂપે પોતાને માન્યો છે. તો કે કોણ છું? શું કે હું તો મળદું છું. મળું છું તો બોલે છે કોણ? એમ કોઈ બોલતો માણસ એમ કે ભાઈ હું તો મૂંગો છું, મારે જીભ નથી, મારે જીભ નથી, એવો જવાબ કોને દીધો? જીભ વાળા એ દીધો કે જીભ વગર ના એ દીધો? એમ તું એમ કે છે કે હું મળદું છું, તો પછી કે આ કોને જવાબ દીધો? જવાબમાં કહે કે હું જાણતો નથી. કોણ બોલે છે એની મને? જીભને જાણતો નથી. શરીર તો પ્રત્યક્ષ રીતે જળ પરમાણુનું બનેલું છે, એનામાંથી કોઈ પણ વિભાગને જુદો કરવામાં આવે છે તો એમાં સ્પષ્ટપણે અચેતન પણ જોવામાં આવે છે. આટલો ભાગ કાઢી નાખો, આ હાથ આટલો કાઢો, પગ કાઢો, હૃદય કાઢી લે છે કે નહીં? હૃદય કાઢીને બીજું બેસાડે છે, ખામી વાળો હોય તો બાયપાસ સર્જરી કરી આવે છે કે નહીં? આ બધું અચેતન છે એ તો સ્પષ્ટ છે, જળ છે. કે તું જળ છો તો આ કોણ બોલે છે? એ કાંઈ ખબર નથી, જીવના સ્વરૂપની ખબર નથી. દેખાય છે એ બધું જળ છે, ને એમાં હું પણ થાય છે તો બોલે છે કોણ? કે ભાઈ કેવી રીતે વ્યવસ્થા છે મને એની ખબર નથી. તો કહે છે કે હું મળું છું, એવું કોણે જાણ્યું? હું મળદો છું, મળદું છો, હું ચેતન નથી તો હું અચેતન છું, એમ પણ કોને જાણ્યું? સંભાળ્યું, યાદ કર્યું કે હું જીવતો છું, હું જીવું છું, એવો હું જીવતો છું. આ તો એક દ્રષ્ટાંત લીધો છે, જેમ કોઈ આમ જવાબ આપે એમ એટલી વાત છે. તેમ આ જીવ માને છે કે હું દેહ છું, અને દેહ છો તો આ દેહમાં હું પણ આની જેને માન્યતા કરી તે કોણ છે? કે હું જાણતો નથી. કે છે કે સામાન્ય રીતે જીવ દેહને આત્મા માને છે, શરીરને આત્મા માને છે, અને શરીરને આત્મા માનતો હોવાથી એના આધારે જ બધી પ્રવૃત્તિ કરે છે. સાતા શરીરની અનુકૂળતા, શરીરની ભૂખતરસ, અનેક પ્રકારે શરીરની અનુકૂળતાઓ એ શરીરનો આધાર લઈને જોવે છે અને બધી પ્રવૃત્તિ કરે છે. તેને કહે છે કે આ દેહમાં હું પણ આની માન્યતા કોણે દેહે કરી કે કોઈ બીજાએ કરી? આ શરીર તે હું, એવો જે તને અનુભવ થાય છે, શરીરગ્રસ્ત થાય તો હું નિર્બળ થઈ ગયો છું, શરીર બળવાન થાય તો કે હું બરાબર તંદુરસ્ત થઈ ગયો છું. એવા શરીરમાં હું પણ આની માન્યતા કોને કરી? શરીરે કરી છે? શરીરે માન્યતા કરી છે કે નહીં? શરીરે તો માન્યતા નથી કરી, તો પછી તે કોને કરી? તો કે એ મને ખબર નથી, એના સ્વરૂપની મને ખબર નથી, એ હું જાણતો નથી. તો હું જાણતો નથી એવો લવારો કોને કહેવાય? ગુજરાતીમાં એ શબ્દ છે, ભંડારીમાં જે શબ્દ છે એ ગુજરાતીમાં શબ્દ, મફતનું બોલે, કિંમત વગરનું બોલે, અનર્થકારી બોલે, જેનો કાંઈ અર્થ નથી બોલવાનો. અમારે ત્યાં ગુજરાતીમાં એવો રૂઢિ અર્થ છે, લવારો એટલે કામ વગરનું, મફતનું, અમસ્તો અમસ્તો, બોલબોલ બોલબોલ કર્યા કરે, અને એમ કે આ ભાઈ લવારો કર્યા કરે. અમારે ગુજરાતીમાં એવો રૂઢિ અર્થ છે, નહીં તો બોલે છે એમ કહેવાય, જણાવે છે એમ કહેવાય, પણ હાવ નકામું બોલે એને એમ કે આ હાવ લવારો જ કરે છે, એમાં કાંઈ સાંભળવા જેવું નથી. તમારે શું રૂઢિ અર્થ છે? લપલપ કરે છે, પણ લવારાનો એવો અર્થ છે, લપલપ કરે છે એવો જ અર્થ છે. લવલપ કરે છે, લવ લવ કરે અને લવા રહે. એવું છે, નાની બોલે સાંભળવા જેવું તો નાની બોલે છે, લવારો છે. શાસ્ત્ર અનુસાર બોલે તો
લવારો
છે, એ પણ એમ જ છે. કઠણ પડે આટલી બધો ફેર છે, જ્ઞાની ને અજ્ઞાની ના મૂલ્ય માં આટલો બધો ફેર છે. આ પોતાને ખુજી દેખવા જાણવા અને પારખવામાં સ્વરૂપને સંભાળે ત્યારે સુખી થાય છે. હું તો એને અંદરમાંથી પોતાના સ્વરૂપની જિજ્ઞાસા થવી જોઈએ, પોતાની એને શોધ ચાલવી જોઈએ અને પોતાને પરખ કરવાની એની તૈયારી થાય અને એમાં પોતે પરખાય ઓળખાય ત્યારે એને સંભાળે, સંભાળે એટલે સંભાળે ત્યારે સુખી થાય. જ્યારે અંતર સાવધાનીમાં આવે ત્યારે સુખી થાય. હું જીવો છું કેવળ જ્ઞાનમાં જીવું, પરમાત્મા સ્વરૂપ જણાયું છે એવું સ્વરૂપ જ્યારે પોતાને ઓળખાણમાં આવે, પરખવામાં આવે, પિછાણ ને પરખ મૂકે છે. પરખ ગુજરાતી શબ્દ પરખ કે આ ચીજ ને આને પરખ છે, આને હીરા ની પરખ છે, આને કાપડ ની પરખ છે. પરખ શબ્દ અમારે વાપરે છે પહેચાન. એ પારખવામાં આવે એના ઉપરથી તો અમારે અટક પડી છે. આજે પારેખ, પારીખ તમારે કહે છે ને, પારીખ અમારે હિન્દીમાં પારીખ ઘટક હોય છે, અમારે પરીખ કે છે, પારેખ કે છે. એ મૂળ પારખું હતા, પારખું હયા હતા, એમાંથી પારીખ થયા. જેમ હીરાના જાણનારને ઝવેરી કે છે એમાંને પારીખ કહેવામાં આવે. કોઈ વિષયમાં નિષ્ણાત પારેખ થયા હોય તો એને કહેવામાં આવે છે.
પોતાને કેમ પારખવો?
જેમ બીજી ચીજને પારખવાનો પ્રયાસ કરે છે એથી વધારે ઉત્સાહ લાવીને, ઉત્કંઠા લાવીને પોતાના સ્વરૂપને જ્ઞાન લક્ષણથી એને પરખવો જોઈએ. લક્ષણ છે એમાં એક બીજો અર્થ સમાયેલો છે. લક્ષણ છે સ્વરૂપે છે એમ કહેવું છે. જ્ઞાન સ્વરૂપે કહો કે જ્ઞાન લક્ષણે કહો, આત્મા જ્ઞાન લક્ષણવંત છે અથવા જ્ઞાનવંત સ્વરૂપવંત છે આત્મા. લક્ષણ અને સ્વરૂપ એક અર્થમાં અનેક જગ્યાએ શાસ્ત્રમાં એવો શબ્દ પ્રયોગ છે. જેમ કે પારિણામિક ભાવ છે, કેવો છે કે જીવ પારિણામિક ભાવ લક્ષણ છે એમ કહેવામાં આવે છે. પારિણામિક ભાવ લક્ષણ નિયમસારમાં એવી ભાષા લીધી છે. એટલે કે જીવ પારિણામિક સ્વરૂપે જ છે, ત્યાં લક્ષણ એટલે અંશ નથી લેવો. નહીતર તો અહીંયા જ્ઞાન એક અંશ છે કે જે લક્ષણ દ્વારા, અંશ દ્વારા આખો અંશે ઓળખાય છે, જ્ઞાન સ્વરૂપે ઓળખાય છે. પણ પારિણામિક ભાવ એ કોઈ અંશ નથી, એ તો પોતે જ એ સ્વરૂપે છે. જીવ પોતે જ પારિણામિક ભાવ લક્ષણ છે, એટલે કે જીવ પોતે જ પારિણામિક ભાવ સ્વરૂપે છે એમ લેવું છે. સ્વરૂપ ભાવ પારિણામિક એટલે અનાદિ અનંત એવો ને એવો હોય, અનાદિ અનંત. હા, અનાદિ અનંત જેમાં ફેરફાર ન થાય. અથવા પારિણામિક નો અર્થ એમ કર્યો છે, દ્રવ્ય આત્મ લાભ પારિણામિક સૂત્ર છે આમાં છે, પ્રવચન સારમાં છે ઘણું. પ્રવચન સારમાં દ્રવ્ય પર્યાય નો વિકાર ચાલે છે. દ્રવ્ય આત્મ લાભ પારિણામિક પચાસ ટકા બે માંથી એક લાભ એટલે હોવા પણ, દ્રવ્યની હૈયાતી, દ્રવ્યનું હોવાપણું. લાભ એટલે નવી પ્રાપ્તિ થવી એમ નહીં, સદાય લાભ સ્વરૂપ જ છે આત્મા. સદાય દ્રવ્યના એની હૈયાતી સ્વરૂપ છે. કેવો છે કે પારિણામિક ભાવે છે, સદાય દ્રવની હયાતી રૂપે એને પારિણામિક ભાવ કહે છે. જગતમાં લાભ સવાયા કે છે, અહીંયા લાભ અનંતા છે. કેટલો લાભ છે કે અનંતો લાભ છે. હવા બવા અહીંયા ટૂંકું પડે, એક ને પાછો પા ભાગ એટલું શું, એમાં શું થાય? આ તો ખૂટે નહીં એવું છે, અનંત અંગળ ખૂટે નહીં એવું છે. ચોપડામાં લખે છે ને લાભ સવાયા, એમાં એને સારું લાગે, લાભ થાય તો સારું. તાર તું આત્મલાભ સ્વરૂપે અનંત 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 સામર્થવંત છો, એ જ લાભ છે ખરો તો. આ કઈ લાભ નથી, આ લાભ છે જ નહીં. એમાં લાભ માનવો એ નુકસાન છે, એમાં લાભ માનવો એ નુકસાન છે. આવું છે જગત ને આ વાત ને મળતી પણ આવે એવું નથી, મેળ ખાય એવું નથી. બહુ ફેર છે, અવળો સવળો. ઊંચું છે એટલે શું કેવું છે? ઊંચું કહીને શું કેવું છે? શું એની પાછળ કયો દ્રષ્ટિકોણ છે ઊંચું કેવા પાછળ?
એમ સમજવા પાછળ બીજો શું ભાવ આવે છે? ભાવ ઉત્કૃષ્ટ છે, ઊંચું છે એટલે ઉત્કૃષ્ટ છે, ઊંચું છે એટલે એકદમ પરમ આદરણીય છે, એવો દૃષ્ટિકોણ છે? તો બરાબર છે, એ તો બધું બહુ ઊંચી વાતો છે એમ કરીને. આ તો બહુ નાની વાત બધી ઊંચી, બહુ આપણું કામ નહીં એમ લેવું. દૃષ્ટિકોણ શું છે ઊંચો કહેવા પાછળ? ધર્મના ક્ષેત્રમાં જે લોકો બીજા લોકો બધા ધર્મના ક્ષેત્રમાં તો ઘણા પ્રવર્તે છે, એને તત્વજ્ઞાનની વાત કરો તો કઈ બધી ઊંચી ઊંચી વાતમાં અમારું કામ નહીં એમ કહી દે છે. એટલે ઊંચી ગઈની એવી અરુચિ બતાવે, નીચી કહેવાની તો કોઈ જગ્યા નથી ત્યાંથી. ઊંચી કહીને અરુચિ અરુચિનો વિષય બનાવી દે. એને ઊંચી ઊંચી કીધી વાત સાચી કે નહીં? એ વાત એને માટે તો ખોટી છે જે પરમ આદરથી જુએ છે. ઊંચી કહીને પરમ આદરથી જુએ છે, આદરવા માટે ઉત્સુક થાય છે, એને ઊંચાને ઊંચું જાણ્યું છે. ઊંચી ઊંચી છે તો ઠીક છે, પણ વાસ્તવિક જ એમ છે, એ વાસ્તવિક છે, ખરેખર એમ જ છે. પછી એને ગમે તે વિશેષણ સારું આપો, એની સામે કાંઈ વાંધો નથી. પણ એમ કહેવું એ એમ કહીને એના નજીક જવું જોઈએ, એમ કહીને એનાથી દૂર જવું જોઈએ, કેમ કે એ વાસ્તવિકતા છે. કઈક આડું આવતું હોય તો ન ઉતરે, કઈક આડું આવતું હોય તો ન ઉતરે. તપાસવું કે શું આડું આવે છે એ તપાસવું. અંદર ઉતરવામાં કઈક અંદર ને અંદર કોઈક ભાવ આડો આવતો હોય છે, એ કયો ભાવ આડો આવે છે, શું કરવા આવે છે, એનું કેમ મહત્વ આ જેવું આપ્યું છે, એની એને ઊંડી તપાસણી કરવી. સામાન્ય રોગ હોય ત્યારે ડાક્ટર છે એ સામાન્ય દવા આપે, પણ એ સામાન્ય દવા આપીને સામાન્ય રોગ સમજીને એમાં કોઈ લાભ ન થાય ત્યારે એને શંકા પડે કે કાંઈક અંદરમાં રોગ ઊંડો હોવો જોઈએ. તો એના પછી ઇન્વેસ્ટિગેશનમાં જાય છે કે તપાસ કરો, ઊંડી તપાસ કરો. એમ ઘણો પ્રયત્ન કરવા છતાં અનંતકાળ ધર્મના કાર્યો એને માનેલા ધર્મના કાર્યો કરવા છતાં એને ધર્મ ન થયો, અને અધર્મ નો રોગ ન ગયો તો એને ઊંડી તપાસમાં જવું જોઈએ કે નહીં? ઊંડી તપાસ કરવી જોઈએ. પ્રવૃત્તિ વાળા હોય, શુભમાં વ્યવસાયમાં પડ્યા હોય એને તો એમ લાગે કે ભાઈ આ બધું કરીએ છીએ પણ એમાં કઈ લાભ, આત્માને લાભ તો ન થાય બરાબર છે. પણ જે બહારમાં શુભ યોગમાં હોય એને તો એમ થાય કે આપણે આ બીજું કોઈ અશુભ પ્રવૃત્તિ તો રાખી નથી. શુભ યોગમાં શક્તિ અનુસાર દેવ ગુરુ શાસ્ત્રનો પ્રત્યે અર્પણતા, તત્વજ્ઞાનના વિચારો, તત્વ સંબંધીની વિચારણા, શાસ્ત્ર વાંચન, શાસ્ત્ર શ્રવણ, હવે આ કેમ કાંઈ આગળ આવતો નથી? કાંઈક હજી ઊંડી વિચારણા એને કરવી જોઈએ. આટલું ઉપર ઉપરથી કાંઈ કામ કરતો નથી. ઓળખવાનો વિષય અહીંયા લીધો, એ રીતે પોતાને ખોજી દેખવા, જાણવા અને પરખવામાં સ્વરૂપને સંભાળે ત્યારે સુખી. દેખવા જાણવા માટે સ્વરૂપને પરખે, ઓળખે, એનો નિર્ણય કરે અંદરમાંથી, જ્ઞાન લક્ષણથી, જ્ઞાન લક્ષણના આધારે જ્ઞાન સ્વભાવને ઓળખે, ઓળખે અને એને બરાબર સાવધાન એમાં થાય, જાગૃત થાય તો સુખી થાય. જેમ કોઈ મદિરા પીને, પછી અહીંથી દ્રષ્ટાંત લીધું છે, લાંબુ છે દ્રષ્ટાંત, પણ કેવી ભૂલ કરે છે, જેમ કોઈ પાગલ થઈને ભૂલ કરે એવી રીતે અહીંયા સંસારમાં એવી જ જીવ મોટી ભૂલ કરે છે. એ વાત આગળ આજે 8:30 જાહેર કર્યા, પછી પદ્ધતિ થઈ જશે.